એનો એક બહુ નાનો પર્યાય કે એને નહીં કહેવામાં આવે. શુદ્ધ પ્રમાણ છે એટલે પરોક્ષ પ્રમાણ છે, એટલે કે આત્માના પ્રદેશો જણાતા નથી, જે અપેક્ષાએ તેને પરોક્ષ પ્રમાણ કહેવામાં આવે છે. કારણ કે વસ્તુને સર્વજ્ઞના આગમનમાં જાણી, વચનથી જાણી છે, તેથી આ શુદ્ધ નહીં, સર્વદ્રવ્યોથી જુદા. આત્માના શરીર સર્વ પર્યાયોમાં વ્યાપ્ત એટલે પર્યાયોમાં દ્રવ્ય રહેલું છે. સોનાના અનેક ઘાટની અંદર સોનું એક રૂપ રહેલું છે. પૂર્ણ ચૈતન્ય કેવળ જ્ઞાનરૂપ, પૂર્ણ ચૈતન્ય કેવળ જ્ઞાનરૂપ એટલે કેવળ માત્ર જ્ઞાનમય આત્મા છે. કેવળ જ્ઞાનની પર્યાયની આ વાત નથી, કેવળ એકલો આત્મા જ્ઞાનમય છે. કેમ કે પેલા પારામાં સર્વ સ્વાભાવિક અને નૈમિત્તિક પર્યાયથી જુદો દેખો એમ તો આવ્યું હતું ને, તો કેવળ જ્ઞાન છે એ સ્વાભાવિક પર્યાય છે, રાગ નૈમિત્તિક પર્યાય છે. એ અહીંયા ચૈતન્ય કેવળ જ્ઞાન રૂપ, હવે એ કેવળ જ્ઞાનમય આત્મા છે, એની શક્તિ કઈ છે? એ વ્યક્ત દ્વારા શક્તિનું જ્ઞાન કરાવે છે. વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક છે. કેવળ જ્ઞાનની એક સમયની પર્યાય જેના ખ્યાલમાં આવે છે એને આખું દ્રવ્ય ખ્યાલમાં આવી જાય છે. આત્મા કેવો છે કે સર્વ લોકાલોકને જાણનાર, એટલે જાણવાની શક્તિથી ભરેલો આત્મા છે. શક્તિની વ્યક્તિ કેવળ જ્ઞાન છે, એમાં લોકાલોક જણાય છે સ્વને પર બે, એવી વ્યક્તિ કેવળ જ્ઞાનની પર્યાય પ્રગટ થાય છે. પણ અત્યારે કેવળ જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ નથી, પણ આત્મા તો પ્રગટ છે. એ આત્મા કેવો છે કે કેવળ જ્ઞાતા છે, જાણનાર. કેવો જાણનાર છે કે જેમ કેવળ જ્ઞાન એક સમયમાં સ્વને પરને જાણે, એવી પર્યાયની વ્યક્તિ થાય છે પ્રગટ. પર્યાયની જે વ્યક્તિ પ્રગટ થાય એ જેવી શક્તિઓ હોય એવી વ્યક્તિ હોય. પર્યાય પૂર્ણ પ્રગટ થાય છે તો એની શક્તિ પણ પૂર્ણ છે. તો વ્યવહાર દ્વારા પરમાર્થને બતાવે છે, સદ્ભુત વ્યવહાર દ્વારા નિશ્ચયનીનો વિષય સમજાવે છે. પેલા અસદભૂત વ્યવહાર લીધો કે લોકાલોકને જાણે, એ અસદભૂત વ્યવહાર, એના દ્વારા સદભૂત વ્યવહારમાં આવ્યો. પછી સદભૂત વ્યવહારમાં જે સ્વપ્નને જાણવાની શક્તિ છે, સ્વપ્ન પ્રકાશકી વ્યવહાર છે. પછી પર્યાય આવે છે ક્યાંથી? કે દ્રવ્યમાંથી આવે છે, એ દ્રવ્ય સામાન્ય તેવું છું. એ શક્તિ છે જાણવાની, એનામાં કેવળ જ્ઞાનને જાણનાર અસાધારણ ચૈતન્ય ધર્મ પરોક્ષ દેખાય. નહીં જ્ઞાન છે એ પરોક્ષપણે આત્માનું જેવું સ્વરૂપ છે એવું દેખાડે છે, અને દેખાય પણ જાય છે. એમ દેખાડે છે એટલે દેખાય છે, દેખાડે કોઈ, અને કોઈને ન દેખાય તો દેખાડવાનું નિરર્થક થઈ જાય. દેખાડે છે જ્ઞાનીઓ પોતાના સ્વરૂપે, એના સ્વરૂપે પોતે જોઈ લીધું છે. કેવળ જ્ઞાનમય આત્મા છે, જ્ઞાનમય દર્શનમય ચારિત્રમય, એ જોયા પછી એ દેખાડે છે નહીં, એને નહીં દ્વારા દેખાડે છે તો કોઈ દેખનારો પણ એમાં નીકળે છે. કોઈ કોઈ પછી ગયા બધાનો કાળ પાકે તો બહુ સરસ, પણ આ પંચમ કાળમાં બધાનો કાળ, વધારે જીવાનો કાળ પાકતો નથી, થોડાનો પાકી જાય છે. ચોથા કાળમાં તો હા હા ઢગલા બંધ એક જ્ઞાની કહેતા સામે ગયા હતા. આ કાળમાં સમય દ્રષ્ટિની કિંમત છે, ચોથા કાળમાં તો સમય દ્રષ્ટિને કોઈ સાંભળી લીધો. ત્યાં તો મુનિરાજ, હા હા હજારો લાખો મુનિરાજ, ભાવલિંગી સંત આનંદને અનુભવનારા, અને લાખો કેવળી બોલો સમોસરમાં, શ્રીમંદર ભગવાનના સમોસરમાં લાખો. તો પછી સમય દ્રષ્ટિ, હવે સમય દ્રષ્ટિ એની કોની પાસે અધિકતા નથી, અહીંયા નથી માટે એની અધિકતા છે, એટલે પ્રગટ કરવા માટે બરાબર છે. પ્રગટ કરવાની અપેક્ષા એ બરાબર છે. એવું જ્ઞાન નું કારણ છે, તમે મોક્ષ નું કારણ છે. મોક્ષ માર્ગ અસાધારણ ચેતન ધર્મ પરોક્ષ દેખાડે છે. આ વ્યવહારિક છદ્મસ્થિઓ આગમને પ્રમાણ કરી, આ છદ્મસ્થ એટલે અલ્પ ઉપકાર જેને છે એવા અજ્ઞાની પ્રાણીઓને આગમથી પેલા પ્રમાણ કરે છે કે આગમમાં લખ્યું છે બરાબર છે. પછી શુદ્ધ નહીં દર્શાવેલા પૂર્ણ આત્માનું પ્રદાન કરે, આગમથી પ્રમાણ કરે અને પછી અનુભવથી પ્રમાણ કરે. અમે તો તને કહીએ છીએ પણ તું અનુભવથી પ્રમાણ કરજે. આ બેનને ઉપર અહીંયા બેસો ને, જીગા છે ત્યાં ભાઈઓ પોખાવ, એને ઓપરેશન કરાયું છે એટલે નીચે ના બેસી શકે. અહીંયા જીગા છે, જે આ બેન પાસે જીગા છે. આચાર્ય ભગવાન કહે છે કે આવો આવો આપ તમારું અહીંયા આવો, અહીંયા બોલાવે છો. તમે માનેલું પદ તમારું નથી, તો બધાને ભગવાન કહીને બોલાવતા હતા. આ સ્ત્રી ને આ પુરુષ એવા બે ભાગ, કોઈ ભગવાન સ્ત્રી ને કોઈ ભગવાન પુરુષ એમ હશે નહીં. કોઈ તિર્ય ભગવાન ને કોઈ તિર્ય ભગવાન નહીં એમ નહીં, બધા ભગવાન છે આત્મા માત્ર. પ્રમાણ કરી આગમમાં કહેલી જે વિધિ છે અંતરમાં જવાની, કે આ આત્મા સ્વાભાવિક પર્યાય કે નૈમિતિક પર્યાયો નવે તત્વો એનાથી દિન આત્માને દેખો તેનું નામ સમયું છે. શુદ્ધ નહીં દર્શાવેલા પૂર્ણ આત્માનું શ્રદ્ધાન કરે, અનુભવ પૂર્વક શ્રદ્ધા થાય. અનુભવ વિના શ્રદ્ધા, જાણેલાનું શ્રદ્ધાન હોય, જાણ્યા વિના શ્રદ્ધાન છે તે શ્રદ્ધાન નિશ્ચય સમય પ્રશ્ન છે. જ્યાં સુધી કેવળ આમ ન કરે અને જ્યાં સુધી કેવળ વ્યવહારની ના વિષયભૂત નવું તત્વ છે ને એ વ્યવહારની જો વિષય છે, એ જાણીને એનું લક્ષ છોડવા યોગ છે, ભિન્નપણે જાણવા યોગ છે. વ્યવહારની જો વિષય આત્માથી અભિન્નપણે જાણવા યોગ નથી. વિષયભૂત જીવાથી ભેદરૂપ તત્વનું સદન રહે, એકલા નવ તત્વના નામ શીખી પછી નવ તત્વના એક કારણકાર્ય જુએ, નવ તત્વ નું ફળ જોવે, નવ તત્વ માં નિમિત્ત કોણ છે, ઉપાદાન કોણ છે, એ બધા નવે તત્વને પ્રાથમિક ભૂમિકા વાળા જીવો અભ્યાસ કરે. પણ પછી અભ્યાસમાં રોકાવા જેવું નથી, એનાથી આગળ વધવાનું છે. શ્રદ્ધાન રહે ત્યાં સુધી નિશ્ચય તમે કરશું નથી. એકલા નવ ના ભેદ ને જાણે, આ જીવ છે ને આ અજીવ છે ને આ દુષ્પાપ ને આદ્રવન, એમ એકલા એકાંતે ભેદ ઉપર લક્ષ રાખીને ભેદને જાણે અને અભેદને ભૂલી જાય. અભેદને ભૂલતો ભેદને જાણે અને જ્ઞાની અભેદને જાણતા ભેદને જાણે, બેમાં મોટો ભેદ છે. સાપેક્ષ દ્રષ્ટિ જે મિથ્યા દ્રષ્ટિ અને સાપેક્ષ જ્ઞાન તે વ્યવહાર જ્ઞાન છે. જ્ઞાની ને હોય વ્યવહાર દ્રષ્ટિ ને વ્યવહાર જુદી ચીજ છે. બે નિશ્ચય સમય પ્રશ્ન નથી. તેથી આચાર્ય કહે છે કે નવ તત્વોની સંપત્તિને પરિપાટીને આ પરંપરા જીવ છે અજીવ છે ઉલ્ટા પાત્ર સૌવર જીરા બદલે મોક્ષ એ બધા પરિણામો છે. એ પરિપાટી પરંપરા એવી એને છોડીને, એટલે એનું લક્ષ છોડીને, પર્યાયને છોડીને ક્યાં, પર્યાય છોડે કોણ, પર્યાયનું લક્ષ છૂટે છે. લક્ષ છૂટું એટલે પર્યાયને છોડી દેવામાં આવે છે. રાજા વિખ્યાત દ્રષ્ટિ હતો, ઘણું મોટું રાજ હતું, પછી દ્રષ્ટિ નિર્બળ થઈ ગઈ. પછી રાજપાટનો ત્યાગ કરી નાખ્યો. ગાદી ઉપર બેઠા છે તમે, આ શું કહ્યું? રાજપાટનો ત્યાગ કરે, ત્યાગ થઈ ગયો. જ્ઞાન પ્રત્યાખ્યાન પરભાવને પરદ્રવ્યને મમતા કરીને પોતાના માનતો ભગવાન આત્માની નિર્મળ દ્રષ્ટિ છતાં હું તો જ્ઞાનાનો પરમાત્મા જ્ઞાયક છું. હા, હું તો જાણનાર જાણનાર વેદનાર છું. આ જે જરાય છે તેથી મારી નથી, તો દ્રષ્ટિ અપેક્ષા એનો ત્યાગ કહેવામાં આવે છે. પછી ચારિત્ર અપેક્ષાએ, દ્રષ્ટિ અપેક્ષાએ જેને ત્યાગ વર્તે છે એને ચારિત્ર અપેક્ષાએ ત્યાગ આવે. આવે ને એ ત્યાગ એટલે સ્વભાવમાં ઠરવું, અને સ્વભાવમાં ઠરતા રાગની ઉત્પત્તિ ન થવી, એનું નામ ત્યાગ છે. વર્ધવીને કોણ છો એ તો ગ્રહ નથી. આ એક નવ તત્વની વાત અપૂર્વ આવવાની છે. સમજી ગયા? આવે ત્યાં સુધી મરીને પણ સાંભળવા જેવી છે, એવી કુંકુંજી વાણી આવવાનું છે. બીજા બધા કામ થોડી એ છે. એમ આ દ્રષ્ટિ કોણ જ બીજી છે. ભગવાનની વાત કોઈ અપૂર્વ છે. વ્યવહારને નવતત્વને જાણ્યા, પણ એને ભૂતાર્થને નવતત્વને જાણ્યા. કે ઘણા વર્ષ પહેલાની વાત છે, પેન્તાલીસ વર્ષના કહેવાના મંદિરે વાંચતો હતો. પછી ચૌદ વિઘા ખાતા પછી વિચાર કર્યો. પુરાણીને પૂછ્યું છે કે આ નવતત્વ ભૂતાર્થની કિસ્સો થઈ ગઈ. પછી આવ્યા મારી પાસે, અમારા ગુરુએ ભૂતાર્થ નથી નવતત્વ જાણવાનું કહ્યું છે. શું ભૂતાર્થ નથી નવતત્વ શ્રદ્ધાર્થ સમય તત્વ એ બરાબર છે, મેં તો બરાબર નથી વિચાર છે. હા હા, જો કેવું વિચાર પછી તો એને ખ્યાલ આવી ગયો. પછી તો ગુરુજીના ભક્ત થઈ ગયા. તો પછી પલટે ને, પર્યાય તો પલટે છે. આજ તો વિચાર એટલે પાપી કાલ ધર્માત્મા બને, અને પરમથી તો કેવો જ્ઞાન. હા હા હા, એમાં શું છે? પર્યાયમાં સંસાર રહેવો એ પર્યાયનો સ્વભાવ નથી. દ્રવ્યમાં તો સંસાર નથી, પણ પર્યાયમાં પણ થોડો કાળ જ રહીએ સંસાર. એટલે મિથ્યા તો થોડો કાળ રહીએ, મિથ્યા તો લાંબો સમય રહે નહીં. આવી વાણી ગુરુની આવી. નવ તત્વો ને સંસ્કૃતિ ને છોડી સુધરી નો વિષય બુદ્ધિક આત્મા, પેલો વ્યવહાર નહીં વિષય તો નવ તત્વ. એના લક્ષ્ય તો રાગ થતો, વિકલ્પ રાગી પ્રાણીને રાગ થતો. અમને પ્રાપ્ત હો, બીજું કાંઈ ચાહતા નથી. એક શુદ્ધ આત્મા સિવાય કોઈ બીજી ચાહ નથી. મારે કાંઈ જોતો નથી આત્મા જીવનો. એ અંદર ભાવના જાગે છે, અંદર ધબકારા, નાડીના ધબકારા આવે છે. એને ખબર પડે, બીજાને શું ખબર પડે, એને શું જોઈએ છે. જ્યાં સુધી ન મળે ત્યાં સુધી એ પ્રયત્ન કર્યા કરે. એમ માતાથી બાળક નીકળવું પડે, અને ક્યાંય ચેન ન પડે, ગમે એવી પેપર મેસ આપો, રમકડા આપો. મારી માં, મારી મમ્મી, મારી મમ્મી, મારી મમ્મી કહેવાય. એનું આત્માથી લક્ષણ છે અંતર. અંતરનું લક્ષણ છે, ગમે એટલી કશાયની ભૂલતા આવી જાય, ગમે એવો જ્ઞાનનો ઉઘાડ થઈ જાય, ગમે એટલા માનપત્ર જગતના જીવો આપે, કોઈ નમસ્કાર કરે કે કોઈ તિરસ્કાર કરે, હા એની એને દરકાર નથી. માર્ગ છોડતો નથી પોતે. હા, તે પોતાના કામમાં રત હોય છે, બીજાની વાત સાંભળતો નથી. હા, આચાર્ય ભગવાને કહ્યું છે કે આવો સુંદર માર્ગ છે, એ કોઈ ઈર્ષાથી તને વાત કરે આ તો માર્ગ છોડીશ નહીં. એમ સંતો દુકાળમાં બધું બને ને, બહુ ઈર્ષા ને બહુ વધે ખાય થાય. માર્ગ છોડીશ માં, ગુરુ ને છોડીશ માં, બીજો ગુરુ ધારીશ માં. પેલા ગુરુ ની પરીક્ષા કરવી, પણ પરીક્ષા કરીને પછી અહીંયા પ્રાર્થના કર્યા પછી સપનામાં પણ હોય છે. એક વાર એવું કહ્યું મારી હાજરી ભાવ શું કર્યો તો આ અમારા ગુરુદેવ લગ્ન કરે ને તો હું એની ધ્યાનમાં જાઉં ને હું ગુરુ માનું. બોલો ગુરુદેવ મોટું બોલતા. ગાંધી ની થાળીમાં જમે છે ને મૃત્યુમાં જાય છે ને એરોપ્લેનમાં. અરે એ તો ક્યાંય જતા નથી, આત્મામાં સમયે સમયે જાય છે, તને ખબર નથી. આ ચામડાની આંખે જ્ઞાનીની પરીક્ષા હોઈ શકે નહીં. બીજું કઈ ચાહતા નથી. આત્માર્થીનું લક્ષણ એક શું આત્મા સિવાય મારે કઈ યાદ નથી. એમાં રોટલો મળે ને ઓટલો મળે અને પછી આખી જિંદગી જેડો કરે. શ્રીમદજીને તો બહુ પ્રિયવ્રતિની ભાવના હતી. એ આજીવિકાનું સાધન તને મળે ને તો બસ તરીકે આસન કરે. મૂળ જ્ઞાનીની વાત સાંભળે, નિકટ ભવિ સાંભળે. બીજું કઈ ચાહતા નથી. લ્યો આ વિતરાગ અવસ્થાની પ્રાર્થના છે. આ વિતરાગ ભાવની, વિતરાગ અવસ્થાની સાધેની કોઈ નહીં પક્ષ નથી આમાં. જો સર્વથા નયનો પક્ષપાત થયા કરે તો મિથ્યા કરીએ. વ્યવહાર નીતિ આમ છે એનો પક્ષ કરે, નીચે નીતિ આમ કરે એનો પક્ષ કરે. પણ એ બે વિકલ્પને છોડીને આત્મામાં જાય ને નાતા થઈ જાય તો પક્ષાથી મન થઈ જાય. આવો જ આગળ આગળ આવો ભાઈ. નકરા રવિવાર છે ને, રવિવાર રોજ ના આવી શકાય. રવિવારે આવે તોય ઘણું, પછી એમને ઠપકો અપાય. એકલા રવિવારે આવો છો તમે? કાઢી દે નથી ટાઈમ મળતો. નહીં હો, રવિવારે આવે તો બસ છે. જે તમને નાનું કરતો પડશે ને એવી ઉદારતા રાખવી જોઈએ. બસતા હોય ઉદારો ગુરુને. આ તો ગુરુની સ્ટાઇલ મેં જોઈ છે. આજે તમને ટાઈમ કાઢી દિવસે ટાઈમ નહીં હો ભાઈ. સારા આવ્યા ને પર તમને આવશે. અરે આ કુદકુદની વાણી દ્રષ્ટિ ફરી જાય ને પરમાત્મા થઈ જાય વાણી છે. કઈ નહીં પક્ષ નથી. જો શ્રોતા નહીં નો પક્ષમાં થયા કરે હું તો મિથ્યા તો છે. એકાંત અહીં કોઈ પ્રશ્ન કરે કે આત્મા ચૈતન્ય છે, ત્રીજો પારો ભાવાર્થનો ત્રીજો પારો. એટલો જ અનુભવમાં આવે તો એટલી શ્રદ્ધા તે સમયગ્રસ્ત છે કે નહીં તેનું સમાધાન. ચૈતન્ય માત્ર તો નાસ્તિક સિવાય કે આત્માને નથી માનતા અને આસ્તિક છે, શ્રદ્ધાવાળા છે. એ તો આત્માનું અસ્તિત્વ તો માને છે, સર્વમત્વવાળો આત્માને માને છે. બેટો જરા આમાં આગળના બેમાં આગળ આવો, એક લાઈન આગળ આવી જાઓ. હજી હજી આવી જાઓ એટલે આખા ત્રણ ચાર જણા સમાઈ જાય. એટલે એક દી આવે એમાં સંતોષ માં નહીં, એમ નથી મારું કહેવાનું. નહીં ભાઈ મને કહે છે કે ભાઈ તો બહુ ઉદાસ કોઈ ને કઈ કહે. આવતો કરો આવતો. આજ આવશે તો કાલ આવશે, એટલે મીઠું લાગશે, સારું લાગશે, પોતાનું રીત લાગશે, આવતો થઈ જશે. એ છે કે આત્મા ચૈતન્ય એટલું જ અનુભવમાં આવે તો એટલી શ્રદ્ધા તે સમય પ્રશ્ન છે કે નહીં તેનું સમાધાન. ચૈતન્ય માત્ર તો નાસ્તિક સિવાય સર્વમતવાળાઓ આત્માને માને છે, આત્માનું અસ્તિત્વ છે એમ તો માને છે. જો એટલી શ્રદ્ધાને સમય પ્રશ્ન કહેવામાં આવે તો સૌને સમય પ્રશ્ન થઈ ગયું સિદ્ધ. આત્મા છે, આત્મા છે, અમે આત્મા છે માની છે, અમે આત્મા છે તો સમય દ્રષ્ટિ એટલામાં ન થાય. આત્માનું શું સ્વરૂપ છે એમ સર્વજ્ઞના આગમથી જાણી અંતર્મુખ થઈને પ્રત્યક્ષ અનુભવ કરે ત્યારે સમ્યક દર્શન થાય. જેથી સર્વજ્ઞની વાણીમાં જો આ ત્રણ લોકનો નાથ પરમાત્મા દિવ્ય ગની ભગવાન મહાવીરની વાણી કરી ગયા એમ ગૌતમ ગણધરે અને જીલીતી અને બાર અંગની રચના કરી અંતર્મુખમાં બાર અંગની રચના કરી લખે નહીં લખવાની વાત નથી આ સાંભળતા રહે બાર અંગની એ આ વાણી છે ભગવાન મહાવીરની પરંપરામાં ગુરુકુળ ભગવાન થયા વિષ્ણુરા થયા ગુરુદેવ થયા એની પરંપરામાં બીજા ઘણા થયા આ તો આપણને જે પરોક્ષ અને પ્રત્યક્ષ ઉપકાર થયો હોય એનું નામ જીભમાં આવી જાય કુદરતી કરોડપતિનું નામ ના આવે પણ લખપતિએ 5000 રૂપિયા આપ્યા હોય ટાણે એનું નામ આવ્યા કરે પણ આ કરોડપતિ તો ગામમાં ગણાય છે મને હું નથી એમ જેને માર્ગ બતાવ્યો એનું બહુમાન આવ્યા વિના એની એક વખતનો પ્રસંગ છે સંકટ ગયો એક ભાઈ બહુ સરસ વાત કરી કે જ્ઞાની તો ઘણા થાય હોય તો હોય એવું કાંઈ નથી પણ જેનો પ્રત્યક્ષ ઉપકાર હોય એનું જેવું બહુમાન આવે એવું બહુમાન બીજા જ્ઞાનીનું ના આવે એટલે આદર બધાનો હોવો પણ જેની પાસેથી વાણી સાંભળીને દાખલો નહીં 5000 રૂપિયા આપ્યા એ જ ઉપકારી છે ને ઓલો કરોડપતિ ઉપકારી નથી એને એમ જેની પાસેથી વાણી સાંભળીને પોતાનો અનુભવ થયો હોય તો એનું જેવું બહુમાન આવે એવું બીજા જ્ઞાનીઓ હોય પણ એવું બહુમાન એનું ના આવે સાંભળી સાક્ષાત અને અનુભવ થયો હોય અને ગણગણ ભગવાને બેઠા હોય એ 84 ગણગણ છે જે હોય આપણે બહુ ખબર નથી એનું બહુમાન ના આવે માન આવે બહુમાન ને માનમાં ફેર છે જેનાથી પોતાનો આત્મલાભ થાય એની વાત કરી તેથી સર્વજ્ઞની વાણીમાં આત્મજ્ઞાનીની વાણીમાં સર્વજ્ઞની વાણીમાં જેવું પૂર્ણ આત્માનું સ્વરૂપ કહ્યું છે તેવું શ્રદ્ધાન થવાથી જ આત્માનું પૂર્ણ સ્વરૂપ સર્વજ્ઞ ભગવાનની વાણીમાં જે આવ્યું ને ગણધરોએ જીલ્યું ને પરંપરામાં આવ્યું એવું સ્વરૂપ જ્યારે દ્રષ્ટિગોચર થાય છે ત્યારે તેને આત્માનો અનુભવ થાય છે સાક્ષાત અનુભવ થાય એ વખતે અતિન્દ્રિય આનંદ આવે અને એવો જેવો આત્મા જાણવામાં અનુભવમાં આવ્યો એવી પ્રતિતિ પ્રગટ તે સમય થાય છે નિશ્ચય સમય થાય છે એમ સમજવું હવે 13મી ગાથા એની ભૂમિકા પોતે શ્લોક માગે છે કહે છે હવે ત્યાર પછી સુધનીને આધીન સર્વદ્રવ્યથી ભિન્ન આત્મજ્યોતિ પ્રગટ થઈ જાય છે પ્રગટ તો હતી આત્મજ્યોતિ પ્રત્યક્ષ અને પ્રગટ છે બધાને ભગવાન આત્મા પ્રગટ જ છે પણ એની દ્રષ્ટિમાં આવતો નહોતો એ દ્રષ્ટિમાં આત્મા આવ્યો તો દ્રવ્ય પ્રગટ થઈ ગયું એમ કહેવામાં આવે છે દેખાતો નહોતો દેખાણો આત્મજ્યોતિ પ્રગટ થઈ જાય છે એમ આ શ્લોકમાં ટીકાકાર આચાર્ય કહે છે શ્લોક 7મો છે બોલ બેન બોલ 7મો
अतः शुद्ध नयायतम प्रत्यक्ष ज्योतिष काशित नव तत्व गतत्वे भी यदेकत्व न मुंचति
श्लोकार श्लोक अर्थ त्यार बाद शुद्ध ने आधीन એટલે આત્મજ્ઞાન ને આધીન જે આત્માની સન્મુખ થયેલું જે જ્ઞાન છે તેમાં આત્માના દર્શન થઈ જાય છે વર્ષનું ખીજરી જ્ઞાન છે એમાં આત્માના દર્શન થતા નથી એમાં વિભાવના દર્શન થાય છે પરના દર્શન થાય છે થાય છે, એમાં સંસાર ઉભો થાય છે. સુતની આધીન જે ભીન આત્મજ્યોતિ છે, અનાદિ અનંત ભીન છે, નવતત્વથી નવતત્વના જે પરિણામ પ્રગટ થાય છે એનાથી અનાદિ અનંત આત્મજ્યોતિ ભીન છે. એમાં એકત્વ થતું નથી, દ્રવ્ય ને પર્યાયનું એકત્વ થતું નથી, અને ભીનત્વ છૂટતો નથી. નવ તત્વો છે મને કયા છે, નવ તત્વ નથી એમ નહીં, પણ નવ તત્વથી મારો શુદ્ધાત્મા ભીન છે. હું નવ તત્વમાં જતો નથી, નિજ ભાવને છોડે નહીં ને પર ભાવને રહે નહીં. ત્યારબાદ સુધની ની આધીન જે ભીન આત્મજ્યોતિ છે, અનાદિ અનંત નવ તત્વ જે ભીન છે, પરિણામ માત્ર થી જુદો આત્મા છે, સર્વ અવસ્થા ને વિશે ન્યારો સદા જણાય, સદા ન્યારો જુદો. હા, જુદો છે એમ નહીં, શું કહ્યું, ન્યારો સદા જણાય એમ લીધું છે. ન્યારો છે, ન્યારો છે એમ નહીં, ન્યારો જણાય ત્યારે ન્યારો જણ્યો કહેવાય ને. ભીન આત્મજ્યોતિ છે તે પ્રગટ, તે પ્રગટ થાય છે, ચકાસે પ્રગટ થાય છે. દ્રષ્ટિમાં નહોતો આત્મા, તિરોભૂત થઈ ગયો, પ્રગટ થાય છે. 11મી ગાથામાં આવ્યું છે, શુદ્ધ આત્મા તિરોભૂત હતો, એ આવિર્ભૂત થાય છે, પ્રગટ થાય છે. 15મી ગાથામાં જ્ઞાનની પર્યાય તિરોભૂત થાય છે, આવિર્ભૂત થાય છે. બેમાં મોટો ફેર છે. 11મી ગાથામાં કહ્યું મુખ્ય દ્રષ્ટિમાં દ્રવ્ય નહોતું આવતું, એટલે દ્રષ્ટિમાં ઓજલ થઈ ગયું, દેખાતો નહોતો, ખેતો ખરો આત્મા નાયક, પણ દેખાતો નહોતો, એટલે તિરોભૂત થયો એમ દ્રવ્યનું વિશેષણ તિરોભાવ ને આવિર્ભાવ કહ્યું. 15મી ગાથામાં કહે છે કે જ્ઞાનની પર્યાય તિરોભૂત થઈ છે, સામાન્ય જ્ઞાનની, એ સામાન્ય જ્ઞાનની પર્યાય આવિર્ભૂત થઈ જાય છે. એમ ઉમા દ્રવ્ય પ્રગટ થાય છે, 15મી ગાથામાં જ્ઞાનની પર્યાય પ્રગટ થાય છે. સમ્યક દર્શન નો વિષય કર્યો. 13મી ગાથા આવશે, એમાં પણ સમ્યક દર્શન કેમ થાય કળાની વિધિ એમાં બતાવશે. આ તો પ્રગટ થાય છે એ શબ્દ ઉપર 11મી ગાથામાં તેરો ભાવ હતો, અહીંયા પ્રગટ થયો, દ્રષ્ટિમાં આવ્યો પ્રગટ, અને અહીંયા પણ આ નવ તત્વમાંથી આત્મા બહાર પ્રગટ થાય છે, દ્રષ્ટિમાં આવી જાય છે. કે જે નવ તત્વમાં પ્રાપ્ત થવા છતાં નવ તત્વ વચત્વે અપી, નવ તત્વની અંદર રહેલો હોવા છતાં પણ નવ તત્વ રૂપે થતો સોનું નવના ઘાટ રૂપે પરણે છે, પણ નવના ઘાટ રૂપે સોનું થતું નથી. ઘાટ ઘાટ રૂપે છે, સોનું સોના રૂપે છે. ઘાટ સોનું ન થાય, સોનું ઘાટ રૂપે ન થાય. બે સ્તર અનાદિ અનંત ભિન્ન ભિન્ન રહેલા છે, એકત્વ થતું નથી. પ્રગટ થાય છે કે જે નવતત્વમાં પ્રાપ્ત થવા છતાં પોતાના એકપણાને છોડતી એકત્વમ ન ઉચ્ચતી. આ શ્લોક છે ને, ત્યાં વાંચ્યું હતું મંદિરમાં ઘણા વર્ષ પહેલા, જયારે આ પ્રતાપભાઈ બેઠા છે, એની દીકરી અને એક્સિડન્ટ ગુજરી ગયું, એને આ બહુ એકત્વ એક પણ છોડતું, આત્મા એક પણ છોડતો નથી, પોતાના એક પણ ને છોડતી નથી, આત્મજ્યોતિ અનેક રૂપે થતી નથી. સૂર્ય મકાન રૂપે તો થાય નહીં, પણ સૂર્ય સૂર્યના પ્રકાશ રૂપે થતો નથી. અંધારાથી તો ભીન સૂર્ય, પણ પ્રકાશ પર્યાય થાય એનાથી પણ પર્યાયને ન જો, પર્યાયની શક્તિ ક્યાંથી આવે છે વ્યક્તિ એને જો. એમાં તો તત્વ ઉભા થાય છે એને ન જો, એનાથી બેન આત્મજ્યોતિ ને જો. માટે એક ખૂણું આત્માની આત્મજ્યોતિ, એક ખૂણું સ્વરૂપ, અનાદિ અનંત એક રૂપે રહેલો છે. એક જ્ઞાય ભાવ એવો શબ્દ છે. એક પ્રમત્ત પરમત રૂપે થતો નથી, એટલે પર્યાય રૂપે થતો, પર્યાયો છે પણ પર્યાય મય થતો નથી. એ તો ગુણમય રહેલો છે. ભાવાર્થ નવ તત્વમાં પ્રાપ્ત થયેલો, એટલે નવ તત્વ રૂપે પરમે ભલે થયેલો આત્મા અનેક રૂપ દેખાય છે. શું કે છે, પર્યાય ઉપર નજર રાખશો તો આત્મા અનેક રૂપે દેખાય છે. આ મનુષ્ય થયો, તિર્યમ થયો, આ દેવ થયો, સ્ત્રી થયો, પુરુષ થયો, આ ત્રસ થયો, આ સ્થાવર રૂપે થયો, એમ પર્યાય ધર્મથી જોતા આત્મા અનેક રૂપ દેખાય છે. પણ પર્યાય દ્રષ્ટિ છોડીને, પર્યાયનું લક્ષ છોડીને એકલા શુદ્ધ આત્માને જોતા એ અનેક રૂપે દેખાતો નથી. પણ એક રૂપે, જ્યારે એક રૂપે દેખાય ત્યારે વિકલ્પ છૂટી નિર્વિકલ્પ ધ્યાનમાં આવીને અનુભવ થાય. જ્યાં સુધી આત્માને અનેક રૂપે જોવે છે ત્યાં સુધી સમ્યક દર્શન થતો નથી. અનેક રૂપે પરિણામ થાય છે, અનેક રૂપે દ્રવ્ય થતું નથી, પોતાનું એક પણ છોડતું નથી. દ્રવ્યને પર્યાય વચ્ચેના ભેદની વાત છે. પર પોતા દુકાનને એ તો ક્યાંય નું ક્યાંય લાખો યોજન દૂર છે. દુકાનને આ લક્ષ્મીને કુટુંબ પરિવાર ભાઈ ભગીની ફરિયા ભારિયા એ બધું પ્રમાણની ભાર છે. તો એના દ્રવ્યો પર્યાયમાં પણ નથી. આ તો પર્યાયમાં છે, તે દ્રવ્યમાં નથી. એટલું છે, જે પર્યાયમાં છે, પર્યાયમાં છે નવ થતો, પણ દ્રવ્યમાં નથી. પર્યાયમાં હોતો, પર્યાયમાં ફૂલ પાપ આધ્રમ મન શ્રાપત અને મોક્ષ પર્યાયના ધર્મો છે. પર્યાયમાં છે પણ દ્રવ્યમાં નથી. દ્રવ્યમાં જે નથી એનું લક્ષ કરીને અનુભવ કરવો તેનું નામ સમય વસ્તુ છે. નવ તત્વમાં પ્રાપ્ત થયેલો આત્મા અનેક રૂપે દેખાય છે. પર્યાય દ્રષ્ટિથી અનેક રૂપે દેખાય છે. ઘડીકમાં મીઠી રૂપ દેખાય, ઘડીકમાં સાંકળી, ઘડીકમાં પોચી, ઘડીકમાં મંગલસૂત્ર. સોનું એક રૂપ છે, સોની સોનાને જુએ છે, અને ગ્રાહક ગ્રાહક ઘાટને જુએ છે. આ ઘાટ સારો, આ ઘાટ ખરાબ. સોની હશે છે અંદર મનમાં. સોનું સારું નથી કે ખરાબ નથી. સોનાના બે પ્રકાર હોય તો સારું ખરાબ કહું ને? શું કહ્યું? સોનું જે દ્રવ્ય છે એમાં જો બે પડું હોય તો સારું ને ખરાબ મને લાગે. પણ સોનું તો એક રૂપ છે, ક્યાં સોનાને સારું ખરાબ કહું? અને સોનાની દ્રષ્ટિ છોડીને જે ઘાટનો વિજય છે, આ ઘાટ ગમે છે ને આ ઘાટ ગમતો નથી. આ મનોહર ને અમનોહર, મનોજ્ઞ ને અમનોજ્ઞ, મનને ગમે છે ને આમાં અણગમો છે. આ ગમે એમાં રાગ થાય ને અણગમામાં દ્વેષ થાય છે. રાગ ને રાગદ્વેષ થાય જ, અને સોની ને રાગદ્વેષ, એને ઘાટની કઈ કિંમત નથી, એને સોનાની કિંમત છે. બેને લીધો 5 તોલાનો હાર, એમાં કિંમત લખી 15,000 રૂપિયા સોનાના અને 1,000 રૂપિયા ભરાઈના, 16,000 રૂપિયા. કે હવે આ પૂરું વેચવું હોય તો જયારે વેચવું હોય ત્યારે, એ આજ જો ભાવ હશે તો એ ભાવેથી લઈ દઈશું, કઈ વાંધો નહીં. 16,000 આપીશ એમ ના કહ્યું, એ ભાવ હશે એ ભાવે લઈ લઈશ. ભાવ તો પડ્યા હતા, 6 મહિના થયા, કઈ વધઘટ નથી. પાછું ઘાટ બીજો નીકળ્યો તો એ સોનું નો ઘાટ દેવા ગઈ. સોની ખુશીથી ભાડું ઘડેલું છે, લાવું ઘડેલું. આમ જોયું 15,000 ને 1,000 લેખાતા કે 5,000 લેખા જે લેખાય, 15,000 રૂપિયા મળશે. 1,000 નહીં મળે. અરે પણ તમે 16,000 નું બિલ આપ્યું મને, 16,000 રૂપિયા બે ચુકાવ્યા, હવે હું બિલે આપું છું કાગળી હોય તમારા હાથમાં તમારો લખેલો. આ કાગળ તમે લખો છો, મારું લખાણ નથી. અને આ સોનું તમે ગણાય, તમે જ મેં જ કહ્યું છે, સોનું આપો ને કાગળ આપો, 15,000 બનશે 1,000 બે હોશિયાર, કે 500 તમારા ગયા ને 500 મારા ગયા હોશિયાર નહીં, 500 તો આપો. સાચી વાત કરશો ને તો આની તમારી પાસેથી છૂટું પાડવાનો પૈસા લઈ શોધવાના. હા, કાં તમને એમ હોય તો એમ લાગે કે આ પૈસા 1,000 રૂપિયા બીજાની પાસે લઈ લેશે, તમારી હાજરીમાં થોડો મારું છે, અમને કાઠની કાંઈ કિંમત નથી, અમને સોનાની કિંમત છે. હા, એમ દ્રવ્યદૃષ્ટિવંતને દ્રવ્યની કિંમત છે, પર્યાયની ઉપેક્ષા છે, પર્યાયનું જ્ઞાન છે પણ ઉપેક્ષા છે, અપેક્ષા નથી. એવી વાત. જો તેનું બિન સ્વરૂપ વિચારવામાં આવે તો તે પોતાની ચૈતન્ય ચમત્કાર જ્યોતિને છોડતો નથી. એકત્વ ન મુચ્યતી, એક હું છોડતો નથી. દ્રવ્ય સ્વભાવ અનાદિથી તરસ અને સ્થાવરમાં ભૂતો 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 આવે છે. આ ફરતો ફરતો રખડતો રખડતો, પણ આત્માએ પોતાનું એક પણ કરી છોડ્યું નથી અને અનેક રૂપે થતો નથી. શ્લોક અને ભાવાચો હવે 13મી કથાનું બતાવ. એ પ્રમાણે શુદ્ધ નૈતિક જાણવું તે સમ્યક છે એમ સૂત્રકાર ગાથામાં કહે છે. 11મી કથામાં એમ કહ્યું હતું કે શુદ્ધ નૈને, શુદ્ધ નૈતિક આત્માને જાણવું, દ્રવ્યને, દ્રવ્યને જાણવું તે સમ્યક દર્શન. અહીંયા કહે છે કે શુદ્ધ નહીંથી નવ તત્વને જાણવા તે સમય દર્શન છે. એ પણ વ્યવહારનો વિષય છે ને, વ્યવહારનો વિષય છે, અમને ખબર છે, પર્યાય છે માત્ર, વ્યવહારનો વિષય બરાબર છે, પણ અમે કહીએ છીએ જુદું. તો સાંભળજે કે પર્યાયોને તે અનંતકાળથી સાપેક્ષ દ્રષ્ટિથી જોઈ છે. પર્યાયોને, નવ તત્વના ભેદને તે સાપેક્ષ દ્રષ્ટિથી જોઈ છે. સાપેક્ષ દ્રષ્ટિ એટલે શું? કે નવ તત્વો કાં પરથી થાય અને કાં નવ તત્વો મારાથી થાય. પરથી એ નવ તત્વ થતા નથી અને તારાથી પણ થતા નથી, એવી ભૂતાર્થને થી પર્યાયને જોઈશ તો તમે દર્શન થઈ જશે. હવા યોગ થાય છે પર્યાય, કર્મથી પણ નહીં અને જીવથી પણ નહીં, પર સાપેક્ષ નહીં અને સ્વ સાપેક્ષ નહીં, પરથી પણ નિરપેક્ષ અને સ્વથી પણ નિરપેક્ષ અને સ્વ પરથી પણ નિરપેક્ષ. ભાઈ એનું પરથી થાય તો એકાંત થાય, આત્માથી થાય તો એકાંત, એના કરતા સ્વ પર સાપેક્ષ જીવને બે થાય, બે થાય ત્યારે આ એક પર્યાય પ્રગટ થાય. જળ કર્મ ને આત્મા ભેગા થાય તો વિચાર તો થાય, અને જળ કર્મ ને આત્મા જુદા પડી જાય તો સંવર થાય, તો સફર સાપેક્ષ કેમ નથી? આનાથી આ થાય ને આનાથી આ થાય, એવું લાકડું ગરી ગયું છે. લાકડું એટલે મિથ્યાત્વ નું લાકડું. કોઈ પણ પર્યાય પરથી થતી નથી ને સ્વથી થતી નથી, બરાબર. મોક્ષથી થતા નથી અને મિથ્યાત્વાદીના આશ્રયો પરથી થતા નથી. એનો પર્યાય સ્વભાવ થવાયો થાય છે એમ જણાય છે જ્ઞાની. મારાથી થાય છે એમ જ્ઞાની જાણતો નથી અને પરથી થાય છે એમ પણ જાણતો. સાપેક્ષ કથનને ગૌણ કરી અને પર્યાય ને નિરપેક્ષ જોવે છે. 11મી ગાથામાં દ્રવ્ય ને નિરપેક્ષ જો, પર્યાય થી સાપેક્ષ ન જો. અહીંયા પર્યાય ને સ્વ ને પરથી નિરપેક્ષ જો. ભૂતાર્થ ને એ નવ તત્વ ને જાણતા તમે સત્પુત્ર કહેવામાં. આ વાત કોઈ શાસ્ત્રોમાં નથી. નવ તત્વ નું સદાન સમય છે ચારે બાજુ, પણ ભૂતાર્થ ને વિશેષણ લગાવ્યું એ કોઈની વિશિષ્ટતા છે. એ એમ બતાવે છે કે સિમંદર ભગવાન પાસે લઈને આવે છે,
બરાબર,
કૃષ્ણ સિદ્ધાર્થને પૂછ્યું તમે ગોવર્તી ક્યાં કરવું છે, બધા કરતા ત્યાં જોઈએ ગયું. મેં કહ્યું પંડિતજી આ સમયસારની ઘેરની કથા તાર્થને કે ગૌપ્રતને જાણતા સમ્યક દર્શન થાય એમ કહ્યું, વિકલ્પ થાય એમ ના કહ્યું. પરંપરા એ છે કે ભેદ ના લક્ષે વિકલ્પ થાય, આમાં ભેદ નું લક્ષ નથી. ભેદ નું યથાર્થ જ્ઞાન થતા ભેદ નું જ્ઞાન થઈ જાય છે. ભેદ ને પરાધીન જોતા આત્મા દ્રષ્ટિમાં આવતો નથી. મારાથી થાય છે તો પર્યાય ને પરાધીન માની, અને પરથી થાય છે તો પણ પરાધીન માની. દેખનાલાથી સમય દર્શન થાય છે એમ છે નહીં, વ્યવહારના કથનો છે. એ જીનવાણી થી સમ્યક દર્શન સમ્યક જ્ઞાન થાય છે, બધા વ્યવહારના કથનો છે, સાપેક્ષ કથન છે. સમજાવવા માટે વ્યવહાર સાપેક્ષ કથન હોય છે, પણ સમજવા જાણે તો નિરપેક્ષ પર્યાય જોજે. પર્યાયના સટકારક પર્યાયથી થવા યોગ થાય છે એનો આ જગતમાં કોઈ કરનાર નથી. પરથી તો પરિણામ ન થાય, પણ પોતાના આત્માથી ઉત્પન્ન થાય પરિણામ. પરિણામ સ્વયં વ્યવ થાય છે, એના બે પ્રકાર છે, વિભાવ પર્યાય રાગ અને વિતરાગ ભાવ. રાગ ને માટે એમ કહ્યું નિસર્ગ જ રાગ પદ્ધતિ ઉત્પન્ન થાય. ગુરુદેવ કહ્યું પદ્ધતિ ઉત્પન્ન થાય છે રાગ ને, આત્માનો આધાર આધાર આદેશ સંબંધ નથી, એક વસ્તુ બીજી વસ્તુ ની નથી, માટે પ્રદેશ ભેદ છે. આત્માને આધારે રાગ ન થાય ને આત્મા એનો કરતા નથી. અજ્ઞાનીને ભાસે છે કે હું રાગને કરું છું, દ્રષ્ટિ પર્યાય ઉપર પડી છે, પર્યાયમાં ક્રિયા થાય છે, એ ક્રિયા જ્ઞાનની સ્વચ્છતામાં જણાય છે. એ જાણવાના કાળે જાણનારને ભૂલીને આને હું કરું છું એવી કરતા પ્રતિભાસે છે અને કરતા થતો નથી. કરતા પણ છોડીને કરતા ન થાય, પર્યાયનું કરતા પર્યાય છે એમ જ્ઞાનમાં જણાય. પણ જો નાયકને જાણે તો હું કરું છું એમ ન જણાય, થવા યોગ થાય છે એમ જણાય. હું કરું છું મિથ્યાત્વનું લાકડું નીકળી જાય એવી ગાથા છે. એ તો ઠીક કે સમ્યક દર્શનની પર્યાયને તો આત્મા કરે કે હું તો રાગ કરે તો દુઃખી થાય, તો દુઃખી નથી થવું તો હવે રાગને હું કરીશ નહીં. અત્યાર સુધી કરતો હતો એ ખોટું હતું, અત્યાર સુધી કરતો નહોતો માનતો હતો, અત્યાર સુધી અજ્ઞાની જીવ પર રાગને કરતો નથી, કરું છું એ માન્યતા કરે છે તો અજ્ઞાન છે એમ સમ્યક દર્શન. સમ્યક દર્શન ઉત્સમ સમ્યક દર્શન કે ક્ષાયિક સમ્યક દર્શન કર્મના અભાવથી થતું નથી, તેમ આત્માથી પણ થતું એના સકાળે સૌસરે થવા યોગ થાય છે અને જાણનારો ગણાય છે. થવા યોગ થાય છે એમાં આવ્યા ને, તો થવા યોગ થાય છે એમ જાણતા એની દ્રષ્ટિ પર્યાય પર નહીં લઈએ. મારાથી પર્યાય થાય છે તો પર્યાય દ્રષ્ટિ લઈએ, પરથી થાય તો પર ઉપર દ્રષ્ટિ લઈએ, પણ થવા યોગ થાય છે બધું. આ 14 ગુણ સ્થાન માર્ગના સ્થાન સમ્યક દર્શનની દશા થવા યોગ થાય છે. ક્ષપક ક્ષણી થવા યોગ થાય છે, ક્ષપક ક્ષણી આત્મા કરતો, અને અરિયંતની દશા કેવળ જ્ઞાન પણ થવા યોગ થવા યોગ થાય છે એની દ્રષ્ટિ કરતા ઉપર નાયક ઉપર આવતા તમે અહીંયા એક પર્યાય ને તું સાપેક્ષ પર સાપેક્ષ થી ન જો, સ્વર સાપેક્ષ થી ન જો, એટલે પર્યાય પરથી થાય છે એમ ન જો, પર્યાય મારાથી થાય છે એમ ન જો, પર્યાય પર્યાય થી થાય થવા યોગ થાય છે એમ પર્યાય ને નિરપેક્ષ પણે જાણે તો કરતા બુદ્ધિ છૂટી ન કરતા જ નાયક માં દ્રષ્ટિ આવે. જેમ ક્રમબદ્ધ પર્યાય, પર્યાય ક્રમબદ્ધ છે ને, તો ક્રમબદ્ધ પર્યાય ને જાણતા આત્મા કરતા થઈ જાય છે. પર્યાય ને ક્રમબદ્ધ જાણે તો પર્યાય પર નજર ન રહીએ, અને પર્યાય ના લક્ષ્ય ક્રમબદ્ધ પર્યાય નું જ્ઞાન ન થાય એમ પર્યાય થવા યોગ થાય છે એમ પર્યાય ના લક્ષ્ય ન જણાય. કરીને પેલા વિચારમાં આવે કે પરિણામ થવા યોગ થાય છે, હું કરું છું મારી માન્યતા ખોટી છે એમ સવિતો દશામાં નિર્ણય કરે, થવા યોગ થાય છે પર્યાયનો નિર્ણય કરે. પણ જ્યાં થવા યોગ થાય છે એ સમ્યક પ્રકારે જાણવામાં આવે છે ત્યારે દ્રષ્ટિ દેવ ઉપર આવીને સાક્ષાત કરતા ત્યારે સમ્યક પ્રકારે થવાયું થાય છે, જ્ઞાની એને જાણે છે. મારાથી થાય છે જ્ઞાની જાણતા નથી. આ સમ્યક દર્શન મારાથી થયું, મારા પુરુષાર્થથી થયું કે પર્યાયના પુરુષાર્થથી પર્યાય થાય. દ્રવ્યનો પુરુષાર્થ નિષ્ક્રિય છે, પર્યાયનો પુરુષાર્થ સક્રિય છે. પર્યાયનું વીર્ય પર્યાયમાં છે, એની રચના પર્યાયની રચના પર્યાય કરે છે. દ્રવ્યથી રચના થતી નથી. આ તો પરમાત્મા થવાની ગાથાઓ છે. છઠ્ઠી ગાથા પહોંચી ગઈ, અગિયારમી ગાથા પહોંચી ગઈ, તેરમી ગાથા હવે પછી આવે છે. હું તો 415 ગાથા ઉઠી, પણ કોઈનું ના હીરા પહેરે છે માલ પહેરે છે. અવાયું થાય છે, ટીકાકાર પોતે કહે છે. આવશે ત્યારે પૂછશે ખૂબ અંદર આટલું ઉપરથી વાત કરી. પર્યાયને નિરપેક્ષ જો સાહેબ, પર્યાય કોઈ નિરપેક્ષ કરો કે ત્રણેય કાળ નિરપેક્ષ, પર્યાય કોઈના ઘરે વિના થઈ જાય કેમ? અજ્ઞાનીની દલીલ, પર્યાય કોઈના ઘરે વિના થાય, કરતા વિના કર્ણ હો, એમ અનેક પ્રકારની દલીલ તો વિપરીત દલીલ તો કરે કે નહીં? પર્યાયને નિરપેક્ષ જો તો પર્યાય પર્યાયથી થાય છે એમ તને ખ્યાલ આવશે. મારાથી થાય છે એમ મમત્વ છૂટી જશે અને કરતા બુદ્ધિ છૂટી જશે. પર્યાયમાં મમત્વ રાખ્યું છે એટલે કરતા બુદ્ધિ રહી ગઈ. પર્યાય પર્યાયથી થાય છે, હું તો જ્ઞાતા છું. આ હા, તો દ્રષ્ટિ દ્રવ્ય આવી જાય છે, અનુભવ થાય છે. ત્યારે નિયમથી સમ્યક દર્શન, નવને ભૂતાર્થી જાણે તો નિયમથી સમ્યક દર્શન. 11 અંગ ભણી ગયો પણ વ્યવહાર નહીંથી, અભૂતાર્થ નહીંથી નવ તત્વને જાણ્યા. એટલે કાં પોતે કરતા છે માયનું ને કાં પરથી થાય છે એમ માયનું. એવા સાપેક્ષ કથન સમજાવવા માટે આવે, પણ શ્રદ્ધા કરને કે કાબિલ નહીં હૈ. ગમે છે મને, શ્રદ્ધા કરને કે કાબિલ નહીં હૈ. રવિન્દ્ર કુમાર છે, મુકુટ આચાર્ય ભગવાન નવ તત્વની આગળ એક વિશેષ તત્વ કે નવ તત્વને તો જાણ્યા અનંત કાળ. નવમી ગ્રેડ સુધી ગયો જૈનનો સાધુ થયો તો નવ તત્વનું જ્ઞાન તો હતું, નવ તત્વનું જ્ઞાન હતું, પણ વ્યવહાર નહીંથી નવ તત્વને જાણતો હતો. પર્યાયને વ્યવહાર નહીંથી જાણતો હતો. પર્યાય તો વ્યવહાર નિર્ણય વિષય છે કે પર્યાય એકાંત વ્યવહાર નિર્ણય વિષય નથી, કથિત નિશ્ચય નિર્ણય વિષય પણ પર્યાય છે. કે ના, એ નિશ્ચય નિર્ણય વિષય છે, પણ નિશ્ચય નિર્ણય વિષય તો દ્રવ્ય હોય. આ બધું ભણ્યા પછી પણ સમજવું કઠણ પડે, જરાક પડે. સમજે તો સહેલું થઈ જાય. ભૂતાર્થ નહીં એટલે નિશ્ચય નહીં થી તું પર્યાયને જો, વ્યવહાર નહીં થી પર્યાયને જોતા અનંત કાળ કાઢ્યો તે જૈનનો સાધુ પણ થયો, એ કઈ નવી વાત નથી. નવ તત્વને ભૂતાર્થ નહીં થી જાણવા એ કઈ અપરુચિ જ નથી. નવ તત્વને ભૂતાર્થ નહીં થી જાણતા સ્વર્ગમાં જાય, પણ એને મોક્ષ ન થાય. નવ તત્વ ના નામ આવે પણ નવ તત્વ નો આપણે પૂછીએ તો એ તમે એને સાપેક્ષ જો કે નિરપેક્ષ, તો એ કે અમારા ગુરુએ કહ્યું નથી. શબ્દો નવા શાંતિભાઈ, નવ તત્વના નામ જૂના. નવ તત્વના નામ તો જૈન થયા, તો નવ તત્વના અમારે ભાઈ છે તેના કઈ વાર દીકરા પરદેશ રહેતા હવે અહીંયા છે. નવ તત્વના નામ જૈનનો સાધુ થયો, પણ નવ તત્વને વ્યવહાર નીતિ જાણ્યા. વ્યવહાર નીતિ જાણ્યા એટલે એને પરાધીન પણ જાણ્યું, પર્યાયને પર્યાયને સત્વ હેતુ સ્વાધીન ન જાણી, પર્યાય પર્યાયથી છે. આ શ્રી ગુરુથી પણ અમિત ગતિ આચાર્ય એ કલમ ચલાવી સમ્યક દર્શન છે ને, એનો દાતા ગુરુ તો નથી, આત્મજ્ઞાની ગુરુ. ઓ ગુરુ એટલે આપણા ભગવાન સ્વામી ભવિષ્ય તીર્થંકર, એ સમ્યક દર્શન દાતા નથી એટલે ગુરુ દાતા નથી. ચાલો હવે તો અવિરત સમ્યક દ્રષ્ટિ કરો, ભગવાન તો દાતા ખરા કે નહીં? મુકુંદ ભગવાન પણ દાતા ઠીક છે, ઈચ્છા છે, સર્વજ્ઞ તો દાતા ખરા કે નહીં? કે દાતા કરતા નથી, દાતા નથી એટલે દાનાર દેનાર, સમ્યક દર્શન નું દાન દેતા નથી. એ તો ઠીક છે, ગુરુ તો દાતા નથી પણ આત્મા પણ એનો દાતા. યલાલજી કરતા બધી છૂટી, અકર્તા એવા નાયક માં દ્રષ્ટિ આવતા એને અનુભવ થાય છે, અનુભવમાંથી નીકળ્યા પછી અને જ્ઞાનમાં જણાય છે, સવાલ હું એ કોયલું કરનાર નથી. અભિમાન છૂટી જાય છે, મમતા છૂટી જાય છે, વિખ્યાત કહેલું જાય છે અને અલ્પ કાળમાં તો એની મુક્તિ થાય છે. અસંખ્ય સમયથી વધારે ન લાગે, સમ્યક દર્શન થયા પછી અનંત સમયો ન જાય. હા, એ બે ચાર પાંચ ભાવ વધારે વધારે પંદર ભાવ કોકને હોય તો પણ અસંખ્ય સમયની અંદર આવે છે. તેથી સાગરમાં જાય ને એને પછી તીર્થંકર કે કેવળ થાય તો પણ અસંખ્ય સમયની અંદર આવે છે કાળ, અનંત સમય આવતા નથી. એક વખત સુધાત્માના દર્શન કરે વિરાસ્પદ થયો. અલ્પ કાળમાં પૂર્ણાનંદની પ્રાપ્તિ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વિનિમય થાય. સાદી અનંત કાળ ફરીથી સિદ્ધ થયો તે સંસારમાં આવતો નથી. માખણ નું ઘી થાય પણ ઘી નું માખણ ન થાય. પાણીની પર્યાય ગરમ થાય ને સકાળે થવાયોગ થાય છે ત્યારે એને ઉચિત નિમિત્ત હોય છે અગ્નિ, પણ એને નિમિત્તથી નિરપેક્ષ જો કે થવાયોગ પર્યાયના સકાળ હતો ને ગરમ પાણીની પર્યાય ગરમ થઈ ગયો, એમાં કુલ પાપ આશરો બંધ ચાર તત્વો સમાઈ ગયા અને પછી એની યોગ્યતાથી પૂર્વ પર્યાયનો વ્યય થાય છે. અગ્નિ ખસી ગઈ માટે ઠંડી થઈ એમ નથી, અને પાણી ઠંડુ હતું માટે પર્યાય ઠંડી થઈ ગઈ એમ પણ. પર્યાયનો સ્વભાવ ઉષ્ણ થવાનો હતો, અગ્નિનો એમાં નિમિત્ત નહોતું, અને પાણીની પર્યાય પછી ઠંડી થાય, કાંઈ તો ગરમ રહીએ નહીં, ઠંડી થઈ ગઈ, ઠંડી પર્યાય થઈ. એમાં તો પાણી કારણ ખરું કે નહીં કે કારણ નથી, કરતા નથી ને? એમાં અગ્નિ નો અભાવ કારણ ખરું કે નહીં? અભાવ કારણ ન હોય, સદભાવ કારણ નથી તો અભાવ કારણ? પાણીના દ્રષ્ટાંત સમજે ને, પાણીના તો નવ તત્વ નું સ્વરૂપ સમજાય છે. પાણી અગ્નિ થી ગરમ થયું નથી, જેટલા પાણી ગરમ થાય છે ને એટલા કોઈ પાણી અત્યાર સુધી અગ્નિ થી ગરમ થયું જ નથી. અગ્નિ થી ગરમ થયું છે એ પર્યાય ની સતતતા નો નાશ કરે છે. આ પર્યાય સબ દેખાતી નથી. જો એનામાં ઉષ્ણ થવાની શક્તિ ન હોય તો અગ્નિ આપી શકે નહીં, અને ઉષ્ણ થવાની શક્તિ સ્વયં હોય તો અગ્નિ થી થઈ શકે, અગ્નિ ની અપેક્ષા એને નથી. અગ્નિ થી ન થાય તો કઈ નહીં, પણ અગ્નિ નિમિત્ત હોય ને, જોઈ લીજો નિમિત્ત કરતા નો દાખલો. પણ એને નિમિત્ત ની અપેક્ષા જ નથી, ત્યારે તો ઉષ્ણ પર્યાય સ્વભાવ થી જશે. કાળ વિભાવ સ્વભાવ થઈ ગયો, બરાબર છે. એ વિભાવ પણ એનો સ્વભાવ છે, ઉષ્ણ થવું પણ એનો સ્વભાવ છે, પર્યાય નો સ્વભાવ. હો, અગ્નિ થી નહીં, અગ્નિ ના નિમિત્ત થી નહીં, ને પાણી થી પણ નહીં. ભૂતાર્થ નહીં થી તો પાણી ની પર્યાય ને ઉષ્ણ પર્યાય ને ભૂતાર્થ થી જો, અને પછી ઠંડી થઈ તો પણ એને નિશ્ચય થી જો પર્યાય. પર્યાયના સ્વકાળે ગરમ થઈ છે અને સ્વકાળે ઠંડી થઈ છે. આ વિતરાગ વિજ્ઞાન છે, એ તો વિજ્ઞાન પણ વિતરાગ વિજ્ઞાન છે. થોડો પરિચય રોજ આવે તો થોડું થોડું સમજાય, એમ કરીને એકલા રવિવારે એમ નહીં, ઠંડી ગયા એમ પણ કહી દીધું ભેગા ભેગા.
ભક્તિ લેવાની વિચાર છે, ભક્તિ એક ભક્તિ.